તારીખ 2/1/1990 શ્રીમદ રાજચંદ્ર પત્રાંક 397 ઉપર પૂજ્યભાઈ શ્રી શશીભાઈનું ભાવનગરમાં પ્રવચન સળંગ પ્રવચન નંબર 122
શુભેચ્છા સંપન્ન ભાઈ ત્રિભુવન સ્તંભ તીર્થ આત્મ સ્વરૂપની વિશેષ સ્થિતિ છે એવા જે પોતે તેના નિષ્કામ સ્મરણે યથાયોગ્ય માનશો તે તરફના આજે ક્ષાયિક સંકેત ન હોય એ વગેરે સંબંધે વ્યાખ્યાનના પ્રસંગનું તમ લિખિત પત્ર પ્રાપ્ત થયું છે. કોઈ સાધુના વ્યાખ્યાનમાં આજના કાળમાં ક્ષાયિક સંકેત નથી થતો એવું જે વ્યાખ્યાનમાં આવ્યું અને એ પ્રસંગનું વર્ણન જે એમણે લખ્યું તે ખ્યાલમાં આવ્યું છે. વ્યાખ્યાનમાં વિષય પ્રતિપાદન કરનારનું વલણ અત્યારે ક્ષાયિક સંકેત થતું નથી એના ઉપર વજનવાળું છે. નકાર કરવાનું આ પત્રમાં શ્રીમદજીને એમ કારણ લાગે છે કે એવું નથી થતું નથી થતું નથી થતું ઉપર વજન દેવું, ક્ષાયિક સંકેત નથી થતું એનો આગ્રહ રાખવો એ વાત ઉચિત નથી. એક જાણવાનો વિષય છે કયા કાળમાં કયા કાર્યો થાય કયા કાર્યો ન થાય એક જાણવાનો વિષય છે કાળના પ્રકરણ અનુસાર. પણ જે ઉપાદેય ચીજ છે એ નથી થતું એના ઉપર વજન દેવું, જે ક્ષાયિક સંકેત આદિ ઉપાદેય છે અને ક્ષાયિક સંકેતો વિશેષ કરીને ઉપાદેય છે તો એ નથી થતું નથી થતું નથી થતું કરીને જોર દીધા કરવું એ વાત જોર દેવા માટે તો અનુચિત છે એવું જાણીને પોતે એ વાતનો નિષેધ કરવાના વલણમાં એ વિષય ઉપર ચર્ચા કરે છે પત્રમાં. ક્ષાયિક સંકેત એટલે સમ્યક દર્શન ક્ષાયિક ભાવે થાય તો એક સમ્યક દર્શનમાંથી કદી મિથ્યા દર્શન ન થાય. ઉપશમ સમ્યક દર્શન ક્ષાયિક જેવું નિર્મળ હોવા છતાં એનો કાળ લઘુ અંતર્મૂર્તનો છે. પ્રથમમાં પ્રથમ અનાદિ મિથ્યા દ્રષ્ટિને ઉપશમ સમ્યક દર્શન થાય છે અથવા સમ્યક દર્શનની શરૂઆત ઉપશમ સમ્યક દર્શનથી જ થાય છે. ત્રણ પ્રકારના સમ્યક દર્શનમાંથી બીજા કોઈ સમ્યક દર્શન થતી નથી પણ એનો કાળ લઘુ અંતર્મૂર્ત છે. પછી જીવ કાં તો ઉપશમ સમ્યક દર્શનમાં પ્રવેશે છે ક્યાંક ક્ષાયિક સમ્યક દર્શનમાં પ્રવેશે છે. તો ઉપશમ સમ્યક દર્શનમાંથી ચ્યુત થઈને ફરીને મિથ્યાત્વ થવાનો અવકાશ છે પણ ક્ષાયિક સમ્યક દ્રષ્ટિ કદી પણ મિથ્યા દ્રષ્ટિ ન થાય. એ તે ભવે અથવા એ ભવ છોડીને બીજા ભવે, કેમ કે પછી થાય મનુષ્યનો દેહ હોય તો દેવના ભાવમાં અથવા દેવના ભાવમાં જવું પડે અથવા કોઈ દેવના ભાવમાં થાય તો મનુષ્યમાં આવીને જાય, બીજા ભાવે ત્રીજા ભાવે પણ એનો પત્તો છૂટકો થઈ જાય છે. એમાં એ તીવ્ર પુરુષાર્થથી ઉત્પન્ન થયેલા શુદ્ધ શ્રદ્ધાના પરિણામ છે જેમાં પુરુષાર્થની ગતિ અતિ તીવ્ર હોય છે, અત્યંત તીવ્ર હોય છે એવા એ સમય દર્શનના પરિણામ છે. તો એવું ન થાય એમ કહેવામાં કહેનારને ખબર નથી કે આ કેમ થાય છે. શું વિષય લેવો છે? સમજવામાં જે વાત લેવી છે આ લેવી છે કે કહેનારને ખબર નથી કે કેવા પુરુષાર્થથી એ ઉત્પન્ન થાય છે, એટલે પુરુષાર્થનો નકાર કરે છે, એ પોસાતું નથી. વાત સાંભળનારને પુરુષાર્થનો નકાર, તીવ્ર પુરુષાર્થનો નકાર નથી પોસાતો, કેમ કે પોતાને તીવ્ર પુરુષાર્થ વર્તે છે, પોતે એક ભાવ અવતારી છે, એવો તીવ્ર પુરુષાર્થ વર્તે છે. તો એક ભાવમાં 25-27માં માનો કે 23મે વર્ષે 24મે વર્ષે થયું, એક દસકો જ છે આ ભાવનો, તો એક દસકો જ છે. વિવેક દર્શન ચાલુ રહ્યું 10 વર્ષ, શું હિસાબમાં અનંત કાળના ગણતરીમાં 10 વર્ષ નો શું હિસાબ છે કે કઈ હિસાબ નથી, 150 વર્ષ નો હિસાબ નથી, 10 વર્ષ નો શું હિસાબ હોય, એક બે ભાવ નો હિસાબ નથી, ત્યાં 10 વર્ષ તો કઈ નથી. પણ તીવ્ર પુરુષાર્થ છે એ ભલે ક્ષાયિક ન થતું હોય પણ ક્ષાયિક જેવો પુરુષાર્થ કરવો જોઈએ એમ એમને બેસે છે. ક્ષાયિક જેવો પુરુષાર્થ હોવો જોઈએ, ક્ષાયિક જેવો પુરુષાર્થ જીવે કરવો જોઈએ એમ બેસે છે. એની સામે જે પ્રતિપાદન છે એ વલણ બરાબર નથી પ્રતિપાદન કરનારનો, એવું અહીંયા ધની છે એમના કથનનો. એટલે એમ કહે છે કે એવું પત્ર પ્રાપ્ત થયું છે, જે જીવો તે તે પ્રકારે પ્રતિપાદન કરે છે, ઉપદેશે છે, પ્રતિપાદન પણ કરે છે, ઉપદેશક છે, ઉપદેશ કરે છે એવો, તો એ ઉપદેશનો વિષય નથી. વ્યાખ્યાન કરનારે આવા વિષયને એમ કહેવું જોઈએ કે આ તો માત્ર જાણવાનો વિષય છે. પ્રશ્ન તો કોઈ એમ પૂછે કે સમ્યક દ્રષ્ટિ પડે કે ન પડે, તો કે પડે ન પડે, પડે એમ પડવાનો પ્રશ્ન તો શું કરવા કરે છે, તો ચડવાનો પ્રશ્ન કરને, એના પડવાના પ્રશ્નને અનુમોદન ન દેવાય, એના ઉપર વજન દઈને એનું પ્રતિપાદન ન કરાય. તો જે પદ્ધતિથી પ્રતિપાદન કરે છે અહીંયા સમ્યક ક્ષાયિક સંકેત ન હોય એ પદ્ધતિ જ બાબત નથી એમ એમને કહેવું છે. જે જીવો તે પ્રકારે પ્રતિપાદન કરે છે એમનું કહ્યું, તે વાતનું પ્રતિપાદન કરે છે એમ ન કહ્યું, તે પ્રકારે પ્રતિપાદન કરે છે, તે પ્રકારે ઉપદેશે છે, અને તે સંબંધી વિશેષપણે જીવોને પ્રેરણા કરે છે કે ન હોય ન હોય ન હોય ની પ્રેરણા કરે છે, તે જીવો એટલે એવા ઉપદેશક જીવો એમ, સાધુ નથી કીધા, ગુરુ નથી કીધા, આચાર્ય નથી કીધા, તે જીવો એમ કીધું, એવા જીવો જો તેટલી પ્રેરણા અને ગવેષણા, એવી પ્રેરણા, એટલી પ્રેરણા અને ગવેષણા જીવના કલ્યાણના માર્ગને વિશે કરે, તો તે પ્રશ્નનું સમાધાન ક્યારે થવાનો, ક્યારેક પણ તેમને પ્રસંગ પ્રાપ્ત થશે કે આજે સંકેત હોય કે ન હોય, તો એનું એનો એને એનો ઉત્તર એને ક્યારેક મળવાનો અવકાશ છે, તો એની બુદ્ધિ કાંઈક એ વિષયની અંદર સૂઝવાળી થશે. બાકી તો આ વાત કાંઈ આ રીતે કરવા જેવી નથી, જે રીતે કરે છે એ રીતે કરવા જેવી બિલકુલ નથી. તો તે પ્રશ્નનું સમાધાન થવાનો ક્યારેક પણ તેમને પ્રસંગ પ્રાપ્ત થશે, તે જીવો પ્રત્યે દોષ દ્રષ્ટિ કરવા યોગ્ય નથી, ભલે એ એવું કરે છે અને એ એમનો દોષ છે, તો પણ અમે એમનો દોષ બતાવીએ છીએ, તો પણ આ વાત રાખીને, મર્યાદિત વાત છે અમારી, કે એ જીવો પ્રત્યે દોષ દ્રષ્ટિ કરવા યોગ્ય નથી. જો કેવી સરસ લાઈન પકડી છે, સામાનો દોષ કહેતી વખતે પણ બીજા જે સાંભળનાર છે એ પોતાની વાતનું અનુમોદન કરશે, તો પણ કોઈ બીજી ભૂલ સાથે કરી બેસશે એનો એમને ખ્યાલ આવે છે, એ કરવા જેવું નથી. હા, કેટલી વિચક્ષણતા છે, દોષ દેખાડે છે બીજાનો કે આ પ્રકારે ન કરાય ઉપદેશ, તો પણ એ દોષ છે, એ પ્રકારે છતાં કરે છે એ દોષ છે, તો પણ તમે એના પ્રત્યે દોષ દ્રષ્ટિ થાય એવું વલણ, એવું પરિણમન તમારું ન થાય એ વાતનું અમે ધ્યાન ખેંચીએ છીએ. હા, ઘણું મુશ્કેલ છે, પણ એવી વાત છે કે સામે પણ એક આત્મા છે, જે ભૂલ કરે છે એ પણ એક આત્મા છે, એ વાત ભૂલવા જેવી નથી. અને આત્મા છે એ સ્વરૂપે કરીને તો પરમાત્મા છે, એ વાત ભૂલવા જેવી નથી. એમ છે, સાથે લક્ષમાં હોવું જ જોઈએ. સંસારમાં બધું બેલેન્સ રહે છે. છોકરો તોફાન કરે ને લાફો મારી દે, હે તો કઈ દુશ્મનની જેમ કરે છે, એને દુશ્મનાવટ થઈ જાય છે. એક વખત તોફાન કર્યું ને ગુસ્સો આવ્યો એટલો કે લાફો મારી દીધો, વડે નહીં મારી લે, તો પણ બેલેન્સ રાખે છે કે નહીં, મારો દીકરો છે, આ કોઈ પારકો નથી, આ કોઈ મારો દુશ્મન નથી, પણ આ મારો દીકરો છે, એમ બેલેન્સ રાખીને મારે છે કે એમને મારે છે, ત્યાં તો બેલેન્સ રાખે છે કે નથી રાખતો. એવી રીતે વાત તો આખી સમજીને, ભલે વર્તન ગમે તે હોય, આખી વાત તો લક્ષમાં હોવી જ જોઈએ, નહીતર મોટી ભૂલ થઈ જાય. એ ભૂલ મોટી છે, દોષ દ્રષ્ટિ થાય એ ભૂલ, દોષ જોવા કરતા દોષની દ્રષ્ટિ કેળવાઈ જાય એ બહુ મોટી ભૂલ છે. શું એ નાની સુની ભૂલ નથી, એટલે ચેતવા છે. હા, આપણે તો આપણે શીખવાની વાત છે. આ તો એક કથાનો યોગ ચાલે છે. શ્રીમદ રાજચંદ્રજી 100 વર્ષ પહેલા થઈ ગયા, અને એમની નજીકમાં જે મુમુક્ષુ આવ્યા એ વચ્ચેની ઘટનાના પ્રસંગો છે. પત્રની પણ એક ઘટના જ બની છે કે જેની અંદર એક પ્રકારે ઉપદેશ થયેલો છે. પણ જેવું એ કાળે બન્યું એવું આ કાળે બને છે, એવું સર્વ કાળે બને છે. તો વર્તમાન કાળમાં એવું કઈ બનતું હોય, અને બીજા જીવોના વિરોધ પક્ષમાં રહેલા જીવોના દોષ દેખાતા હોય, તો પણ એક આત્મા છે, ભૂલેલા આત્માઓ પણ આત્મા છે, અને એની ભૂલ પ્રત્યે નિષેધ છે, એના દોષ પ્રત્યે નિષેધ છે, એ આત્માનો કદી નિષેધ ન થાય એ વાત તો અવશ્ય ચોક્કસ લક્ષમાં રહેવી જ જોઈએ, નહીતર બહુ મોટી ભૂલ થાય. છે સમન્વય કરવાનો પ્રશ્ન નથી, ગુણ અને દોષ નો સમન્વય ન થાય, ગુણ અને ગુણ નો સમન્વય થાય, દોષ ને દોષ નો સમન્વય થાય, મંદિર અને મસ્જિદ નો સમન્વય ન થાય, મંદિર અને મંદિર વચ્ચે સમન્વય થાય કે આ મંદિર કરતા આ મંદિર ની બાંધણી સારી છે, એ સમન્વય કરવાનો પ્રશ્ન નથી. પણ દોષ દ્રષ્ટિ થાય તો એ હદે જે અભિપ્રાય બંધાય છે, પૂર્વગ્રહ બંધાય છે, જેને આપણે પ્રેજ્યુડાઇઝ કહીએ છીએ, એ બહુ ભયંકર હોય છે. અને એ એક એવું ઝેર છે, એક એવું ઝેર છે કે જે જલ્દી કાઢવું નીકળતું નથી, કાઢવું હોય તો પણ નીકળતું નથી, પૂર્વગ્રહ એવી ચીજ છે. માટે ક્યાંય પૂર્વગ્રહ ન બંધાય, આ તો ધાર્મિક પ્રસંગના વિખવાદો છે, પણ સામાજિક પ્રસંગના વિખવાદો હોય, કૌટુંબિક પ્રસંગના વિખવાદો હોય, કોઈ પણ પ્રસંગના કોઈ અજુગતું કાર્ય સામે પક્ષે થતું હોય, પછી કૌટુંબિક રીતે, સામાજિક રીતે, રાજકીય રીતે, ધાર્મિક રીતે, અનેક રીતે થાય છે, વ્યવસાયિક રીતે, તો પણ એ આત્મા છે એ વાત ભૂલવાની નથી. દોષ તે દોષ છે, દોષ તે ગુણ નથી, હરગિજ ગુણ નથી, એ દોષ જ છે. પણ છતાંય દોષ દ્રષ્ટિ ન થાય એ બહુ મહત્વનો વિષય છે, નહીતર એ હંમેશનો એક પૂર્વગ્રહ ઉભો થાય છે. અને એવી રીતે જેને આત્માનો નિષેધ થાય છે કોઈ પણ કારણસર, એને પોતાના આત્માનો આદર કેવી રીતે થશે? નુકસાન પોતાને એટલું મોટું થશે કે આત્માનો અનાદર કરતા, એક આત્માનો અનાદર કરતા નિજ આત્માનો આદર કરવાનો અવકાશ છૂટી જશે. મફત નથી લીધું, મુમુક્ષુને બચાવ્યા છે. આ બધી સત્સંગની ખૂબીઓ છે, ક્યાં ક્યાં સત્સંગ કેવી રીતે લાભ કરે છે એનો આ ખાસ વિષય સમજવા જેવો છે કે જીવ બીજાના આત્માનો નિષેધ કરતા એમાં આત્મ જાતિના પદાર્થ નો નિષેધ થતા પોતાનો આત્મા આવી જશે એની અંદર. આત્માનો પોતાના આત્માનો આદર નહીં થાય, એ વાત તો લક્ષમાં રહેવી જ જોઈએ. અને ઇટનું બેલેન્સ આઉટ થઈને બહાર જાન નહીં જવું જોઈએ. તે જીવો પ્રત્યે દોષ દ્રષ્ટિ કરવા યોગ્ય નથી. નિષ્કામ કર્મા એ કરી માત્ર તે જીવો જોવા યોગ્ય છે. તો દોષ દ્રષ્ટિ ન કરવી તો શું કરવું એનું સમાધાન પણ આપે છે. આ એક સમસ્યા છે કે દોષ દ્રષ્ટિ ન કરવી, પણ દોષ તો જોવાના છે. તો હવે અહીં તો એક સમસ્યા ઉભી થાય, શું થવું જોઈએ? કે એના પ્રત્યે નિષ્કામ કરુણા થવી જોઈએ, બીજા કોઈ હેતુ વિના, જરા પણ બીજો હેતુ નહીં. શું કોઈ લાભનો, માનનો, કોઈ પણ નો, કોઈ પણ પ્રકારનો બીજો હેતુ નહીં. ફક્ત આત્મહિતને મુખ્ય રાખીને એના પ્રત્યે કરુણા ભાવ આવવો જોઈએ કે આ તો દુઃખનો ઉપાય છે જીવને માટે, અને આ દુઃખના રસ્તેથી જીવવું જોઈએ, આગળ નહીં વધવું જોઈએ. નિષ્કામ કર્મ એ કરી માત્ર જીવો તે જોવા યોગ્ય છે. કોઈ પ્રકારનો તે સંબંધી ચિત્તને વિશે ખેદ આણવો યોગ્ય નથી. એનો ખેદ નહીં કરવો, પણ એના પ્રત્યે કરુણા કરવી. જો ખેદ કરશો તો સંભવ છે કે દોષ દ્રષ્ટિમાં આવી જશો, પણ કરુણા કરશો તો તમને ખેદ નહીં થાય, તીવ્ર કશાય નહીં થાય, તમે મધ્યસ્થ રહી જશો. તે પ્રસંગે જીવે તેમના પ્રત્યે ક્રોધાદિ કરવા યોગ્ય નથી, ખેદ કરવા યોગ્ય નથી, કરુણા કરવા યોગ્ય છે, અને તેમના પ્રત્યે ક્રોધાદિ પણ કરવા યોગ્ય નથી. તે જીવોને ઉપદેશે કરી સમજાવવાની કદાપિ તમને ચિંતા થતી હોય, એવી ચિંતા થતી હોય કે અમને ઉપદેશ આપીને કંઈક સમજાવવા જોઈએ, તો પણ તે માટે તમે વર્તમાન દશાએ જોતા, એટલે તમારી વર્તમાન દશાએ જોતા, તો તમે નિરુપાય છો, તમારી યોગ્યતા નથી એવો ઉપદેશ આપવાની માટે, એ પણ તમારે માટે ઉપદેશનો વિચાર કર્તવ્ય નથી. એમ કહીને શ્રીમદજી એમ કહે છે કે મુમુક્ષુ મુમુક્ષુ વચ્ચે ઉપદેશની ભૂમિકા પ્રાય હોતી નથી. એટલે એવો જે પ્રકાર ભજી જાય છે અને જલ્દી પોતે કંઈક સમજતો હોય, જાણતો હોય, એનો ઉપદેશ દેવા બીજાને લાગી જાય છે, એ પ્રકારમાં ઘણી ઉતાવળ થઈ જાય છે. એવો ઉપદેશ બીજાને લાગતો પણ નથી, અને એનું કોઈ સારું પરિણામ પણ, ઈચ્છિત પરિણામ પણ આવતું નથી, એવું બને છે. એટલે એ વિષય તમે છોડી દો, ઉપદેશ દેવાનો એ વાત નહીં વિચારતા. માટે અનુકંપા બુદ્ધિ અને સમતા બુદ્ધિએ તે જીવો પ્રત્યે સરળ પરિણામે જોવું. સમતા બુદ્ધિ એટલે મધ્યસ્થ બુદ્ધિ, અને અનુકંપા બુદ્ધિએ જોવું, તેમજ ઈચ્છું, અને તે જ પરમાર્થ માર્ગ છે. અને એવી જ ઈચ્છા રાખવી, એવી જ ભાવના રાખવી, એ જ વાસ્તવિક માર્ગ છે, એ જ પોતાને નુકસાન ન થાય એ પ્રકારનો માર્ગ છે. નહીતર બીજાના દોષ મટાડવા જતા પોતે એટલો દોષિત થઈ જશે કે બીજાના દોષ તો મટવાશે કે નહીં મટે એ તો એના હોનહારની વાત છે, પણ પોતાની તો વાત બગડી જ જવાની છે. એટલે એવો માર્ગ છે, એમ નિશ્ચય રાખવો યોગ્ય છે. આવો વિચાર કરવો નહીં, પણ એનો બરાબર નિશ્ચય રાખવો, જરા વિશેષ દ્રઢપણે એ વાત વિચારમાં હોવી જોઈએ, નિશ્ચય રૂપે. હા, જે વિપરીત વર્તતા હોય એના પ્રત્યે મધ્યસ્થ ભાવ રાખવો, સમતા ભાવ રાખવો, અનુકંપા ભાવ રાખવો. મધ્યસ્થ એટલે દ્વેષ, ક્રોધ ન કરવો, ક્રોધ ન કરવો, એમ મધ્યસ્થ નો અર્થ છે. ક્રોધ ન કરવો, ખેદ ન કરવો, એમ. હાલ તેમને જે કર્મ સંબંધી આવરણ છે તે ભંગ કરવાને તેમને જો ચિંતા ઉત્પન્ન થાય તો પછી તમથી અથવા તમ જેવા બીજા સત્સંગીના મુખથી કાંઈ પણ શ્રવણ કરવાની વારંવાર તેમને ઉલ્લાસ વૃત્તિ ઉત્પન્ન થાય. શું થાય? જો એમને એમ લાગે કે આપણને બધા કર્મનું આવરણ ઘણું છે, અથવા આપણે હજી દર્શન મોહમાં પીડ્યા છીએ, જ્ઞાનમાં પીડ્યા છીએ, જ્ઞાન આવરણની દર્શન આવરણની મોહની આ બધા આવરણની અંદર હજી રહેલા છીએ, અને આ આવરણ છૂટવાનું જો એમને ચિંતા ઉત્પન્ન થાય અને એવી ચિંતાથી જો એ તમારા સત્સંગમાં આવે ઠામેથી અને એની વાત સાંભળવા ઉલ્લાસ રહેતો હોય, એમ અણગમોનો રહેતો હોય પણ ઉલ્લાસ આવતો હોય, અને એવી જીવની સ્થિતિ થતી ઉત્પન્ન થાય, અને કોઈ આત્મ સ્વરૂપ એવા સત્સંગ સત્પુરુષને જોગે માર્ગની પ્રાપ્તિ થાય તો એવા જીવને કોઈ સત્પુરુષ મળી જાય તો સાચે રસ્તે આવી જાય છે. એટલે એનો અર્થ એમ છે કે જે આવરણ મટાડવા ચાહે છે, ભંગ કરવો એટલે તોડવો, કલ્યાણ કરવા ચાહે છે, અને એ કલ્યાણના માર્ગમાં જે ઉલ્લાસિત વૃત્તિમાં આવ્યા છે એને કોઈ સત્પુરુષનો યોગ થાય તો એનું કલ્યાણ થાય, નહીતર ન થાય. પણ તેવી ચિંતા ઉત્પન્ન થવાનો તેમને સમીપ જોગ જો હોય તો હાલ આવી ચેષ્ટામાં વર્તે નહીં, પણ એવા એવી યોગ્યતાથી ઘણા દૂર લાગે છે, નહીતર આ પ્રકારનો ઉપદેશ આપવાનો એમને ભાવ કેમ આવે. અને જ્યાં સુધી તેવી તેવી જીવની ચેષ્ટા છે, જે પ્રકારે એ ઉપદેશ આપે છે એવી જીવની જે ચેષ્ટા છે, ત્યાં સુધી તીર્થંકર જેવા જ્ઞાની પુરુષનું વાક્ય પણ તેમના પ્રત્યે નિષ્ફળ થાય છે. તમારું બીજા જ્ઞાનીઓનું તો નિષ્ફળ જાય, તમારું તો ન સાંભળે, જ્ઞાનીનું તો ન સાંભળે પણ તીર્થંકરનું પણ ન સાંભળે. જીવ જ્યારે સ્વચ્છંદ વૃત્તિએ ચડે છે ત્યારે જ્ઞાનીનું સાંભળતા નથી, મુમુક્ષુનું સાંભળે જ ક્યાંથી, પણ જ્ઞાનીનું પણ સાંભળતા નથી, તો એના ઉપરથી અંદાજ કાઢે છે શ્રીમદજી કે એની સ્વચ્છંદ ભાવ એવો છે કે તીર્થંકરનું પણ આ સાંભળશે નહીં, એવું એને સ્વચ્છંદનો જોર વર્તતું હોય છે. તો તમ વગેરેનું વાક્ય નિષ્ફળ, વાક્યનું નિષ્ફળપણું હોય અને તેમને ક્લેશરૂપ પાસે ઉલટાનું એમને કેશ કસાય થઈ જાય એમાં આશ્ચર્ય નથી, એમ સમજી ઉપર પ્રદર્શિત કરી છે તેવી અંતરંગ ભાવનાએ તેમના પ્રત્યે વર્તવું. તો આવું સમજીને ઉપર જે અનુકંપા બુદ્ધિ, ક્ષમતા બુદ્ધિ છે એ ભાવનાથી તેમની સાથે વર્તવું, અને કોઈ પ્રકારે પણ તેમને તમારા સંબંધથી ક્લેશનું ઓછું કારણ થાય. શું? તમારા નિમિત્તે, તમ સંબંધી એટલે તમારા નિમિત્તે ક્લેશનું ઓછું કારણ થાય એવી વિચારણા કરવી, એનું ક્લેશ વધે એવી રીતે ન વર્તવું, પણ એનો ક્લેશ ઘટે એવી રીતે વર્તવું. શું? તો ફરવાની એને જગ્યા છે, સીધી કે આડકતરી રીતે એને એમ ખ્યાલ આવવો જોઈએ કે આપણે પણ એનું ભલું માનીએ છીએ, એનું હિત ઈચ્છીએ છીએ, એનું અહિત નથી ઈચ્છતા, એવી વાત એના ખ્યાલ ઉપર જવી જોઈએ, તો કદાચ એ પાછા વળવા સંભવ છે, બાકી તો કોઈ રીતે પાછા વળી શકે નહીં. એમ કેમ છે? એટલે ક્લેશનું કારણ ઓછું થાય એવી વિચારણા કરવી તે માર્ગને વિશે યોગ્ય ગણ્યું છે, તે પરમાર્થ માર્ગની અંદર એ વાત યોગ્ય ગણી છે, એથી બીજી રીતે વર્તવું તે યોગ્ય ગણ્યું નથી. કેટલી ઝીણી ઝીણી વાતની અંદર પણ વિવેકનો વિષય લીધો છે. આ વાત ઉપર ટપકે સામાન્ય લાગે, પણ જીવને પોતાને બચાવવો છે અને પોતાને માર્ગે ચડવું છે ત્યાં તો એને જે જે પ્રસંગનો ઉદય પ્રાપ્ત થાય ત્યાં એને વિવેક કરવા યોગ્ય છે. વળી બીજી એક ભલામણ સ્પષ્ટપણે લખવી યોગ્ય ભાષા છે માટે લખીએ છીએ, તે કે આગળ અમે તમ વગેરેને જણાવ્યું હતું, પહેલા પણ અમે તમને જણાવ્યું હતું કે અમારા સંબંધી જેમ બને તેમ બીજા જીવો પ્રત્યે ઓછી વાત કરવી. તમને કોઈ સમજણથી વાત લખી છે કે તમે અમારા વિશે બીજાને ઓછી વાત કરજો. શું છે કે ખંભાત મારી આ છે, ખંભાતની અંદર શ્વેતાંબર સાધુઓનો આવાગમન વિશેષ રહે છે, તો ત્યાં એ શ્રીમદજીનો વિરોધ થયેલો છે સંપ્રદાયની અંદર. હવે એ વખતે એ વિરોધને સામે આ વાત વારંવાર જેને તેને કર્યા કરે તો એ વિરોધ વધવાનું કારણ બનશે એમ જાણીને પણ એમ કહ્યું કે તમારે બને તેમ ઓછી વાત કરવી. એ વાત બધાને લાગુ નથી પડતી, પણ વ્યક્તિ અને ક્ષેત્ર જોઈને મર્યાદા એમણે બાંધેલી છે એમ સમજવા યોગ્ય છે. તે વખતે તે ક્ષેત્ર તે વ્યક્તિને પૂરતી એ મર્યાદિત વાત છે, સિદ્ધાંતિક વાત નથી. આમ તો સત્પુરુષને પ્રસિદ્ધિ થાય અને સત્પુરુષને પ્રસિદ્ધિ થાય તો કોઈ અજાણ્યા જીવોને પણ સત્પુરુષની સમીપ આવવાનું કારણ થાય અને એ હિતનું નિમિત્ત છે એમ જાણીને પ્રસિદ્ધિ કરવામાં આવે છે એ યોગ્ય છે. પણ છતાં કોઈ અમુક દ્રવ્ય ક્ષેત્ર કાળ ભાવમાં નાની પોતે એ વાતની મર્યાદા બાંધે ત્યારે એ સમજીને બાંધે છે એમ સમજીને એમની આજ્ઞાએ જેને એ આજ્ઞા થઈ હોય એમ એને એની આજ્ઞાએ વર્તવું યોગ્ય છે. કાલે થોડી ચર્ચા ચાલી હતી એનું આ સ્પષ્ટીકરણ એટલું છે. તમ વગેરેને જણાવ્યું હતું કે અમારા સંબંધી જેમ બને તેમ બીજા જીવો પ્રત્યે ઓછી વાત કરવી, તે અનુક્રમમાં વર્તવાનો લક્ષ વિસર્જન થયો હોય તો હવેથી સ્મરણમાં રાખશો. કેમ કે તમે કંઈક ચર્ચા કરો છો એ લોકોની સાથે એમ લાગે છે, તો વાત વાતમાં તમે એમ પણ કહેતા હોય કે અમારા ગુરુદેવ તો આ સદગુરુદેવ તો આમ કહે છે, શું એવું સહેજે આવી જાય તો એવી વાત તમે ભૂલી જતા હો વચ્ચે અમારું નામ લેવા કરવાની, તો એ તમે તમને યાદ આપીએ છીએ કે તમે એ બાબતમાં ને ક્યાંય વચ્ચે રાખો નહીં. કોઈ વાર પરિસ્થિતિ જોઈને અમુક પરિસ્થિતિમાં જ્ઞાની વચ્ચે આવવા માગતા નથી હોતા તો ત્યાં વચ્ચે ન લાવવા જોઈએ એ પણ બરાબર છે. શું એ યોગ્ય છે કે અમુક લેવલથી પછી નીચેની વાતોમાં એમને વચ્ચે લાવવા નહીં જોઈએ? કેમ કે એમાં તો એનું કોઈ સારું પરિણામ નથી આવતું, વિપરિણામ આવે છે. અથવા તો કોઈ કાળ એવો હોય કે જેમાં જ્ઞાની પોતે કોઈ વિશેષ અસંગ ભાવની અંદર પુરુષાર્થમાં આવવા માગતા હોય ને એ વખતે લોક પરિચયથી દૂર રહેવા માગતા હોય ત્યારે પણ એવી આજ્ઞા કરે કે અત્યારે તમારે કોઈ મારો પરિચય વધે એવી કોઈ પ્રવૃત્તિ તમારાથી ન થાય એનું ધ્યાન રાખજો. તો એ પણ એને એમ કાળ માટે મર્યાદા હોય છે. એ જ્યારે જે કહે તે બ્રહ્મ વાક્ય સમજવું એને, અમુક શુને લાંબી સમજણ ન પડતી હોય તો જ્યારે એ કહે ત્યારે એને બ્રહ્મ વાક્ય માનવું જોઈએ કે એ કહે છે કંઈક સમજીને કહેતા હશે, મારી સમજ એટલી નથી. આપણે તો અત્યારે આણા એ ધમ્મો, એમની આજ્ઞા એ ધર્મ છે આપણો, બાકી લાંબી માથાકૂટમાં અત્યારે ઉતરવા જેવું નથી. હા, ગુપ્ત જ રહ્યા છે અને ગુપ્ત રહ્યા તો કેટલું કામ કરી લીધું. શું એમ કહી શકાય કે કદાચ પરિચય વધી ગયો હતો એટલું કામ કરત કે કેમ? ઘણું કામ કર્યું ગુપ્ત રહ્યા એકલે હાથે, એમણે ઘણું કામ કર્યું અને એ પણ એમણે જોયું કે પરિચય વધતા સમય આપવો પડે છે સાધર્મીઓને અને એ સમય આપવો મને પોસાતો નથી. મારી વૃત્તિ તીવ્ર પુરુષાર્થ બાજુ વળેલી છે, શા માટે એની અંદર કાંઈ પણ ગતિની સ્પીડ ઓછી થઈ જાય એવું વિચારવું જોઈએ? તો એ રીતે એ વિચારે છે, બરાબર છે. જ્યારે પોતાના આત્મહિતમાં અગ્રેસર થવા માટે કોઈ વાત કરતા હોય તો એ વાત પણ યોગ્ય જ લખવી જોઈએ અને એની અંદર વિક્ષેપ થાય એવું કરવું એ તો ક્યાંનો ન્યાય છે? તો ન્યાયસર નથી જ, સીધી વાત છે. એવું છે કે એ તો ખ્યાલ આવી જાય છે કે આ વાત સમજી શકશે કે નહીં સમજી શકે. શું જયારે સમજી શકે એવી પરિસ્થિતિ ન હોય એમાં કઈને શું કરે? કોઈ એમ બાળકને એમ કે ચાલ તું એલ્જીબ્રા ગણ, પછી એકડો એનો આવડતો હોય એને, એને એમ કે હું તને ઇક્વેશન આપું છું, લે આ સમીકરણ કરી દે તું, કેવી રીતે કરવાનું? હજી એકડો સમજતો નથી, એવી બધી હાલત હોય છે. એટલે એ દ્રષ્ટિ સમજાવવાનો કઈ પ્રયાસ એમને સમય બગાડવા જેવું જ લાગે. કોઈ વખત ધ્યાન ખેંચે સામાન્ય રીતે જો જિજ્ઞાસા કે એવું ઉત્પન્ન થાય તો, પણ એ ન દેખાય તો પણ એને ક્યાં એનું કુટુંબ છે? દ્રષ્ટિ કરી ગઈ છે આખી બધા જીવો, એના કુટુંબમાં વર્તા કે બીજા બધા જીવો સન્માર્ગમાં આવે એ તો એ ચાહતા હોય છે, પણ એ તો પરિસ્થિતિ અનુકૂળ હોય તો થાય. સામાન્ય સ્થિતિ ન દેખાય ત્યાં શું કામ આવે? એ કે લેવા દેવાની ચીજ થોડી છે. આ બધા હતા નથી દીધી પોતાની વાત કરે છે, એની અંદર માથું મારતા તો એ નહોતા સમજી ગયા. તેથી તો માથું મારતા હતા ને, આ ગુરુદેવ શું કે છે, આ સમ્યક દર્શન શું, જ્ઞાન શું, એ ન સમજે કે હવે ઓલા ક્યાંથી સમજે? પરિસ્થિતિ છે. આમાં તો વાંચન આપતા હતા, વાંચન આપતા હતા ત્યારે ન સમજી શકે, આમ થતો ક્યાંથી સમજી શકે? પણ જયારે એની વાણી એ વિષય ઉપર છૂટે છે તો ન સમજી શકે, અને એ લાઈનમાં આવવા માંગતા હોય એવા જીવો ન સમજી શકે, તો બીજા નો શું અફસોસ કરવો? બીજાનો કઈ અફસોસ કરવા જેવું નથી. એવું જ્ઞાનીનો યોગ ચુકાઈ ગયો હોય એ સંબંધીનો જેટલો તીવ્ર પશ્ચાતાપ થાય એટલો દર્શન મોગળે. બીજીભાઈ કહેતા ના, બીજીભાઈ મોટી ઉંમર હતી, શ્રીમદના કાળમાં અમે હતા કે, પણ અમારા સાધુ એમ કહેતા કે તો રાત્રે ખાય છે તો કુટુંબ પરિવાર વાળા છે, ધંધા વેપાર કરે છે, રાત્રે ખાય છે, પોતાને 25માં તીર્થંકર કેવડાવે છે, જાશો નહીં ત્યાં. એવો ગ્રંથ હાથમાં આવ્યો, કુદરતી 4 વર્ષમાં તો આ પ્રકાશન થયું છે પહેલા, તો કે મેં માથું પછાડ્યું છે કે, એટલે એને એટલો પશ્ચાતાપ થયો છે, હું ચૂકી ગયો, હું આ યોગ ચૂકી ગયો, હું ગાડી ચૂકી ગયો. જેટલો પશ્ચાતાપ થાય એટલો સીધો તે દર્શન મોકળે છે ત્યાં, એ વાત સ્પષ્ટ છે. જેટલી તીવ્રતામાં એ રસ આવે એટલો અહીંયા દર્શન મોકળવા માંડે. બહુ કુદરતી છે એ વસ્તુ. દર્શન મોકળવાના ઘણા પ્રકાર છે, જે જે પ્રકારમાં જે જે પ્રસંગમાં જીવ આવી જાય એમાં જો એ પ્રકારની યોગ્યતા હોય દર્શન મોકાળી નાખે તો એ પાછું એનું પરિણામ દેખાય છે. વીરજીભાઈના જીવનમાં એ પરિણામ પાછું દેખાય છે. એટલે સામે સામે ઇતિહાસ ચોખ્ખો છે કે નહીં, એની સાબિતી છે, એ વિષયની એ સાબિતી છે. વીરજીભાઈને સમ્યક દર્શન આગળ ઉપર થઈ ગયેલું, દર્શન મો ગળેલો એટલું નહીં, સમ્યક દર્શન સુધી પહોંચી ગયા હતા. એના ભાવની અનંતતા છેદી એને. એટલે એ પ્રકાર છે. અનેક પ્રકારમાં એવો પણ એક પ્રકાર છે, અને એ પ્રસંગ પ્રાપ્ત હોય છે. બધાને કઈ એવા પ્રસંગો નથી બનતા, કોઈને પ્રસંગ પ્રાપ્ત એ પ્રકાર હોય છે. એમ જાણ ચાલતી વાતમાં એ છે કે એ લક્ષ વિસર્જન કર્યો થયો હોય તો હવેથી તમે સ્મરણ રાખશો, અમારા સંબંધી અને અમારાથી કહેવાયેલા કે લખાયેલા વાક્યો સંબંધી એમ કરવું યોગ્ય છે. એટલે વાત વાતમાં તમે અમારું નામ લેતા હો અમારે અમે આમ કહેતા હતા એમ કરીને અમારા વાક્ય તમે વચમાં લેતા હો, અમારી કહેવાયેલી વાત વચમાં લેતા હોય તો યાદ ખ્યાલમાં રાખજો. એ વાત તમારે એ ક્ષેત્રમાં અત્યારે કરવાનું અમે પ્રતિબંધ મૂકીએ છીએ, તે યોગ્ય છે. દેવદ્રષ્ટિ પ્રકાશ ઉપર પ્રતિબંધ મૂક્યો કે નહીં અમુક કાળ સુધી? દેવદ્રષ્ટિ પ્રકાશ સમ્યક દર્શનના વિષયનો ઉત્કૃષ્ટ ગ્રંથ કહી શકાય વર્તમાન સાહિત્યમાં. પણ પ્રતિબંધ મૂક્યો કે ન મૂક્યો અને કોને માટે મૂક્યો? ત્યારે જે દ્રવ્ય ક્ષેત્ર કાળ ભાવમાં એમ લાગે કે અત્યારે આ કરવા જેવું છે તો એમ કરે, ત્યારે એવો વિકલ્પ અમને નથી થયો. આ એક અંદરની વાત છે કે ગુરુદેવ સતને કેમ દબાવે છે, એવો વિકલ્પ નથી થયો. આ તો સત છે એમ કે સતને કેમ દબાવે છે, એવો વિકલ્પ નથી થયો. જે કરે છે એ સમજીને કરે છે. કદાચ એ પગલું ન ભર્યું હોત તો વિપરિણામ વધારે આવ્યું હોત એવું દેખીને એમણે એ વાત કરી છે. એમ કર્યું છે એ પણ મુમુક્ષુ જીવોના હિતમાં કર્યું છે, અથવા જેમ કરે છે તે બધું જ મુમુક્ષુ જીવોના હિતમાં કરે છે એમ મુમુક્ષુ એ સમજવા યોગ્ય છે. અને એ વાત નજર સામે હતી, સ્પષ્ટ હતી. જે કરે છે બરાબર યોગ્ય જ કરે છે, જે કરે છે જે કાળે જે કરે છે તે બધું યોગ્ય જ કરે છે. શાસન ચલાવવાની વિચક્ષણતા હોય છે. નહીતર આવ્યા હતા અમારી પાસે ઘણા લોકો એવા મુક્ષુ આવે, અનુરાગ વાળા હોય કે ન હોય, આમ કેમ થયું? આ તો સતને દબાવવા જેવું થાય. શાંતિ રાખો, કરતા હશે સમજીને કરતા હશે, સમજીને શાંતિ રાખો. એવી અશાંતિ કરવા જેવી નથી. એવા પ્રસંગની અંદર જો સમજીને વિચારીને ન ચાલવામાં આવે તો ખોટા નિર્ણયો લેવાય જાય છે, અથવા પરિણામ એવા થાય છે કે પોતાનું અહિત થાય અને પ્રગટ વિદ્યમાન સત્પુરુષ હોય એની વિરાધના થઈ જાય. કર્મા કરતા તે એ જીવોને રસ્તે લઈ જવાને બદલે પરિણામ બગડે તો મનમાર્ગે વધારે ચાલ્યા જાય. વિષય ગંભીર છે તો વિષયની ગંભીરતા છૂટી જાય છે, માટે એ વિષયની ગંભીરતા રહેવા દો અને એની કિંમત આવે એવી કોઈ ટ્રીટમેન્ટ આપે છે અને પછી પાછો એનો એ વિષય આગળ કરી દે છે. એ નજર સામે વાત છે કે નહીં? એવો પ્રકાર છે. બુદ્ધિ પછી પોતે વાત મૂકતા હતા અને એ રીતે તૈયાર કરતા હતા, એને જેને વિરોધ થયો એને તૈયાર કરતા હતા. વસ્તુનું સ્વરૂપ છે, આ દ્રષ્ટિ આવી હોવી જોઈએ. પાંચ વર્ષે બધું ખુલ્લું મૂકી દીધું, પાછું પાંચ વર્ષ લાગ્યા. કામ ધીરેથી કુનેથી કુશળતાથી લેવું જોઈએ. એટલે અમારા સંબંધી લખાયેલા વચનોમાં એમ કરવું યોગ્ય છે અને તેના કારણો તમને હાલ સ્પષ્ટ જણાવવા તે યોગ્યતા વાળું નથી. શું કરવા અમે આમ કરીએ છીએ એની ભાનગઢમાં તમે અત્યારે નહીં જતા, એ તમને જણાવવા જેવું લાગતું નથી. તથાપિ એમાં પણ ઘણો રહસ્ય છે કે કોઈ એમ કહે કે પણ એનું કારણ ન જણાવે તો ઓલા કેવી રીતે એને સમાધાન થાય ને કેવી રીતે વર્તે? તો કે કારણ બધી વખતે જાણવાની અપેક્ષા રાખે એનો અર્થ કે એને વિશ્વાસ નથી કે આ સમજીને કે છે કે વગર સમજીને કે છે. વિશ્વાસ હોવો જોઈએ અને પોતે સ્વયં કારણ જણાવે તો ઠીક છે, ના કારણ જણાવે તો અમને વિશ્વાસ છે કે આપ કહો છો તે અમારા કરતા વધારે સમજીને કયો છો, અમારે તો આજ્ઞા મારે હું એટલો જ અમારો ધર્મ છે. તથાપિ તે અનુક્રમે જો અનુસરવામાં વિસર્જન થવાય છે એટલે અમારા કહેવાને અનુસરતા નથી તમે, તો બીજા જીવોને ક્લેશાદીનું કારણ થાય છે. તે પણ હવે ક્ષાયિક ની ચર્ચા વગેરે ના પ્રસંગ થી તમને આવે છે કે બીજાને ક્લેશ નું કારણ થાય છે. એટલે વાદ વિવાદ માં ક્લેશ થાય એ પરિસ્થિતિ એ જ્ઞાન પહોંચવા જ દેતા નથી. જુઓ, એનું બીજો પડખો આ છે કે ધર્મ ના મુદ્દા ઉપર કોઈ વાદ વિવાદ થતો હોય, અક્ષાયિક ની ચર્ચા કે ભલે ગમે તે હોય, ને એમાં કસાય થાય, એમાં પક્ષાપક્ષી થાય, તો એ વસ્તુ અનુમોદન કરવા જેવી નથી. એ કેમ મટે એ વિચારવા જેવું છે. જે કારણો જીવને પ્રાપ્ત થવાથી કલ્યાણનું કારણ થાય તે કારણોની પ્રાપ્તિ તે જીવોને આ ભવને વિશે થતી અટકે છે, એને કલ્યાણના કારણોની પ્રાપ્તિ થવી અટકે છે ત્યારે, કેમ કે તે તો પોતાના અજ્ઞાનપણાથી નથી ઓળખાણ પડ્યું, એવા સત્પુરુષ સંબંધી તમ વગેરેથી પ્રાપ્ત થયેલી વાતથી તે સત્પુરુષ પ્રત્યે વિમુખપણાને પામે છે, ઉલટા ટાઈટ થઈ જાય છે, એમને વિરોધ છે. તમે અમારી વાત કરીને એને વિરોધમાં મજબૂત કરી દો છો, એ તમારે નહીં કરવું જોઈએ. એનો વિરોધ મટે એવું કંઈક કરો, થાય તો વિરોધ થાય એવું તમે ન કરો. તેને વિશે આગ્રહપણે અન્ય અન્ય ચેષ્ટા કલ્પે છે, આગ્રહ કરે છે. કોને? સત્પુરુષને વિશે આગ્રહપણે અન્ય અન્ય ચેષ્ટા કલ્પે છે, અને ફરી તેવો જોગ થયે તેવું વિમુખપણું ઘણું કરીને બળવાનપણાને પામે છે. એટલે એનો વિરોધ વધી જાય છે. એનો વિરોધ વધે એ પ્રકારે વર્તવું યોગ્ય નથી, એનો વિરોધ ઘટે એ પ્રકારે વર્તવું યોગ્ય છે. આ પોલિસી છે, આ પોતાની નીતિ છે, એ નીતિ સ્પષ્ટ કરે છે કે આ અમારી નીતિ છે. એમ ન થવા દેવા એટલે એમનો વિરોધ બળવાન ન થાય, અને આ ભવને વિશે તેમને તેવો જોગ જો અજાણપણે પ્રાપ્ત થાય તો ભક્તે શ્રેયને પામશે. જો બળવાન વિરોધ નહીં હોય અને કદાચ સત્પુરુષનો યોગ થશે તો કદાચ પાછા પાછા મળશે, પણ બહુ તીવ્રતામાં આવી ગયા હશે તો પાછા નહીં મળી શકે. એમ ધારણા રાખી અંતરંગમાં એવા સત્પુરુષને પ્રગટ રાખીને, શું કહ્યું? એમ ધારણા રાખીને અને અંતરંગમાં સત્પુરુષને પ્રગટ રાખીને બાહ્ય પ્રદેશે ગુપ્તપણું રાખવું વધારે યોગ્ય છે. બારમાં તમારે ગુપ્તતા રાખવાની છે. તમે બારમાં પ્રસિદ્ધિ કરો તો અમારું બહુમાન વધી ગયું છે એમ અમે નથી વિચારતા. અંતરંગમાં બહુમાન રાખો, બારમાં ગુપ્તપણું રાખો એમ અત્યારે અમારી આજ્ઞા છે. એથી કે તમે અમારો મહિમા ઘટાડો છો કે અમારો મહિમા તમને ઓછો છે, અમારો પ્રચાર વધારે કરો તો તમને ઘણો મહિમા છે, અમારો પ્રચાર ઓછો કરો તો અમારો મહિમા તમને ઓછો છે, એવો આંક અમે માનતા નથી. એ વધારે યોગ્ય છે. તે ગુપ્તપણું માયા કપટ નથી એવું ગુપ્તપણું રાખવું, અંતરમાં સત્પુરુષને મુખ્ય રાખવા, બહારમાં એમની આજ્ઞા અનુસાર અથવા આવશ્યક ગુપ્તપણું રાખવું, તે કોઈ માયા કપટ નથી. કારણ કે તેમ વર્તવા વિશે માયા કપટનો હેતુ નથી. તેમ વર્તવા વિશે માયા કપટનો હેતુ નથી. આ માયા કપટનો હેતુ હોય તો એ વાત ઘણી ખરાબ છે. ક્યાંક માયા કપટનો હેતુ હોય તો એ વાત ઘણી અત્યંત ખરાબ છે. પણ જ્યાં કોઈ વિવેક કરવા જેવી વાત લાગતી હોય અને સામાન્ય અહિત થતું હોય અને ત્યાં ગુપ્તપણું રાખે તો એ વાત કાંઈ ખોટી નથી, એ યોગ્ય જ છે. અને એવો પ્રકાર પણ ક્યાંક સંગ પ્રસંગે બને તો એમ વર્તવું પડે છે, તો ત્યાં પણ એ વાતને યોગ્ય ગણવામાં આવે છે, અયોગ્ય ગણવામાં આવતી નથી. વર્તવા વિશે માયા કપટનો હેતુ નથી, તેના ભવિષ્ય કલ્યાણનો હેતુ છે. એને ભવિષ્યમાં કલ્યાણ થાય એવા હેતુથી એમ વર્તવામાં આવે છે. અને જે તેમ હોય એટલે ભવિષ્ય કલ્યાણનો જેમાં હેતુ રહેલો હોય તે માયા કપટ ન હોય એમ જાણીએ છીએ. અને જ્યાં ભવિષ્યના કલ્યાણનો હેતુ હોય એમ સમજીને કોઈ વાત ગુપ્ત રાખવી પડતી હોય કે કોઈ વાત અત્યારે નથી કહેવી પછી કહેવી એમ વિચાર્યું હોય તો તે મને આ માયા કપટ ગણવામાં આવતા નથી. હવેનો વિષય જરા વધારે સારો આવે છે. કાલે અહીં સુધી આપણે ચાલ્યું છે. જેને દર્શન મોહનીય ઉદયપણે બળવાનપણે વર્તે છે એવા જીવને માત્ર સત્પુરુષાદિકની અવજ્ઞા બોલવાનો પ્રસંગ આપણાથી પ્રાપ્ત ન થાય એટલો ઉપયોગ રાખીને વર્તવું. જે તીવ્ર દર્શન મોહાવેશમાં વર્તતા હોય એ તો સહેજે સત્પુરુષની વિરાજના કરી બેસે છે, તો એ આપણાથી આપણા વર્તનથી આપણા કારણથી એને સત્પુરુષની અવજ્ઞા બોલવી પડે. શું અહીંયા સૂચના આપે છે કે સામાન્ય તો એમ લાગવું જોઈએ કે આને કોઈ સત્પુરુષ મળ્યા છે માટે આનું વલણ કોઈ બીજી રીતે છે. આપણે વિરોધ કરીએ છીએ તો પણ એ આપણો વિરોધ કરતા નથી, એમ તો એને પાછો વળવાનું કારણ થાય. પણ એ ધોબીની સામે આ ધોબી થાય તો એને સત્પુરુષની અવજ્ઞા બોલવાનો પ્રસંગ જલ્દી થઈ જશે, કેમ કે એ તો દર્શન મોહાવેશમાં વર્તે છે, તીવ્ર દર્શન મોહમાં વર્તે છે. તો એ આપણાથી એવું ન થાય તેટલો ઉપયોગ એટલે સાવધાની રાખીને વર્તવું. એ તેનું અને ઉપયોગ રાખનાર બંનેનું ના કલ્યાણનું કારણ છે. બહુ અલૌકિક ન્યાયો કાઢ્યા છે પોતે આવા પ્રસંગને વિશે કે આમાં કેવી રીતે વર્તવું જોઈએ. અને એ જ માર્ગ છે, એ જ પરમાર્થ માર્ગ છે, એ જ વાસ્તવિક માર્ગ છે, એ જ મોક્ષનો ત્યાં યોગ્ય માર્ગ છે. એમાં ફેરફાર થાય તો માર્ગમાં ગડબડ થાય છે, એટલે એ વિષય જરા સંભાળીને ચાલવાનો છે, ઉપયોગ રાખીને ચાલવાનો પ્રસંગ છે, એ જાણવા જેવો છે. અને એવી વાતો આ ભૂતકાળમાં આવી અરસપરસ બની હોય અને ચર્ચાણી હોય તો જ ખ્યાલમાં આવે, નહીતર એમાં જ્ઞાનીના વિચારો કેવા હોય છે એ ખ્યાલમાં આવવું મુશ્કેલ પડે છે. વિષય સારો આવે છે.